તારીખ 10/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 223, 224 અને 225 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 166
છેલ્લા કેટલાક પ્રશ્નો થી ભાવના નો વિષય ચાલે છે. તીવ્ર ભાવના અને મંદ ભાવના એ છેલ્લો પ્રશ્ન લીધો છે. એના અનુસંધાનમાં પ્રશ્ન છે કે જોર તો પોતાને દેવાનું છે ને, એટલે કે તીવ્રતા તો પોતાથી જ આવે ને. સમાધાન, પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે. જોર કયો, પુરુષાર્થ કયો, સંવેગ કયો, એક જ વાત છે. પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે, કોઈ કરાવી દેતું નથી. કોઈ બીજાને પુરુષાર્થ કરાવે એવું નથી હોતું. પુરુષાર્થ પોતાના પરિણામ છે, પોતાના પરિણામ પોતે કરે છે. પોતાના પરિણામ કોઈ બીજો કરાવે એવી તો કોઈ વ્યવસ્થા નથી. સંસારમાં રખડનારો પોતે અને મોક્ષ પ્રાપ્ત કરનારો પણ પોતે સ્વતંત્ર છે. પરિભ્રમણ કરવા માટે પણ સ્વતંત્ર છે અને મોક્ષ પામવા માટે પણ સ્વતંત્ર છે. ભૂલ કરવા માટે પણ સ્વતંત્ર છે, દોષ કરવા માટે પણ સ્વતંત્ર છે અને દોષનો નાશ કરવા માટે પણ સ્વતંત્ર છે. પોતે સ્વતંત્ર રીતે જ પરિણમે છે. પછી જળ અને ચૈતન્ય, જીવ અને પરમાણુ બધા સ્વતંત્ર પરિણમે છે, કોઈ કોઈને આધીન નથી. એટલે એમાંથી પરમાર્થ એ નીકળો કાઢવાનો છે કે મારું કાર્ય મારે સ્વતંત્ર રીતે કરવાનું છે. મારું કાર્ય કોઈ બીજો કરી દેશે એવી કોઈ અપેક્ષા રાખવાની નથી. એવી અપેક્ષા રાખવાથી કામ થવાનું નથી. માટે પોતે પોતાનું કાર્ય કરવા, પુરુષાર્થ કરવા તત્પર થવું એમ એમાંથી. હા, એ જીવની વિપરીતતા છે કે પોતે પોતાનું કાર્ય નથી કરતો ત્યારે આરોપ બીજા ઉપર કરે છે, દોષ બીજા ઉપર ઢોળે છે. આમથી આ કારણથી હું નથી કરી શકતો, આ કારણ મને આડું આવ્યું, ફલાણો મને આડું આવ્યો, ફલાણો સંયોગ મને નડ્યો, ફલાણો વિયોગ મને નડ્યો, આમ થયું તેમ થયું, એ બધી વાત ખોટી છે. એના ઉપર કૃપાળુદેવે એ વાત લખી છે કે બાંધનારને કોઈ છોડાવી શકતું નથી ને જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. તને કોઈએ રોક્યો છે, બંધનમાં રાખ્યો છે, માટે તો પુરુષાર્થ કરી શકતો નથી કે આત્મકલ્યાણમાં પ્રગતિ કરી શકતો નથી, એ વાત ખોટી છે. તને કોઈ રોકી શકતું નથી અને તને સ્વયં તારે પોતાને જ બંધાવવું હોય, રોકાવવું હોય તો તને કોઈ છોડાવી શકે નહીં. કેમ કે કોઈના પરિણામમાં ફેરફાર કરવા માટે કોઈની પહોંચ નથી. અથવા પરિણમતા એવા પદાર્થમાં, કોઈ પણ પદાર્થના પરિણામમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે એવી કોઈ વસ્તુ વ્યવસ્થા નથી. પુરુષાર્થ પોતાના પરિણામ છે, કેમ કે એ વીર્યગુણ ની પર્યાય છે. એમ જ્ઞાન પોતાના પરિણામ છે, કેમ કે એ જ્ઞાન ગુણ ની પર્યાય છે. એમ પુરુષાર્થ છે વીર્યગુણ ની પર્યાય છે, પોતાના જ પરિણામ છે. આ બધું છે આત્મા છું એમ જોર આવું. મને લોકો ઓળખે છે કે હું ફલાણો ફલાણો છું, એમાં જોર જાય છે, તો અનેક પ્રકારના રાગ દ્વેષ ના પરિણામ થાય છે. પણ હું આત્મા છું એમ જોર આવે અને આત્માની ઓળખાણ હોય તો રાગ દ્વેષ થવાનું કારણ એટલા માટે નથી કે કોઈ મારા મને આત્માને એટલે મને કોઈ લાભ નુકસાન કરી શકતો નથી, હું કોઈને લાભ નુકસાન કરી શકતો નથી. હું કોઈને લાભ નુકસાન કરી શકતો નથી, માટે મારા રાગ દ્વેષ કરવા વ્યર્થ છે, નકામા છે. એટલે વિભાવ ભાવો ની ઉલટા પુરુષાર્થ ની નિષ્ફળતા, વિભાવ ભાવો માં ઉલટો પુરુષાર્થ છે એની નિષ્ફળતા સમજાય કે આ તો વ્યર્થ પ્રયત્ન છે, એટલે એ પ્રયત્ન બંધ થાય. ઉલટો પુરુષાર્થ બંધ થાય તો સુલટો પુરુષાર્થ થાય. ઉલટો પુરુષાર્થ ચાલે છે ત્યાં સુધી સુલટો નહીં થાય. પુરુષાર્થ નું તો બહુ મોટું પ્રકરણ છે. અહીંયા તો એટલો જ પોઈન્ટ છે કે પોતે કરવાનું છે પુરુષાર્થ નું કાર્ય, પણ પોતે કરવાનું છે. મારું કામ કોઈ કરી દેશે, મને કોઈ મદદ કરી દેશે તો હું કામ કરી શકીશ, એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. શક્તિ પણ આત્મામાં કામ કરવાની બેહદ છે. કેટલી છે? બેહદ. શક્તિવાન પોતે જ છે. જ્યારે પોતે શક્તિશાળી છે તો શા માટે કોઈને મદદ લેવી? શ્રીમંત માણસ ભીખ માગવા નીકળે એ તો ઘણી બેહુદી વાત છે. એના ઘરમાં ભંડાર ભર્યા છે, મિષ્ટાનના ભંડાર ભર્યા હોય ને, બટકો સૂકો રોટલાની ભીખ માગે, કેવું વિચિત્ર લાગે. એવો ઘાટ થયો છે. તારામાં શક્તિ બેહદ છે, એ શક્તિ ને તને પીછાણ નથી, ઓળખાણ નથી, એટલે તું બીજાની મદદ માંગે છો, હોશિયાળો થઈને ફરે છો, મને કોઈ રક્ષણ આપે તો સારું, મને કોઈ મદદ કરે તો સારું, મારું કોઈ કામ કરી દે તો સારું, મને કોઈ આધાર આપે તો સારું, અને અનેક બીજા બીજી વ્યક્તિઓ પાસે અને બીજા પદાર્થો પાસે સુખની અપેક્ષા રાખે છે. સુખનો ભંડાર પોતામાં ભર્યો છે અને સુખની અપેક્ષા બહાર રાખે છે. કેટલો વિચિત્ર ઘાટ છે. કારણ કે યથાર્થ સમજણનો અભાવ છે. યથાર્થ સમજણ કરવા માટે આ સ્વાધ્યાય ને સત્સંગ છે. સાચી સમજણ કરે તો પરિણામની દિશા બદલાઈ જાય, પરિણામનો પ્રવાહ અને વલણ બદલાઈ જાય આખો. હા, આશા રાખીને, અપેક્ષા રાખીને કૂતરાને રોટલાનું બટકું જોઈએ એટલે ઘરે ઘરે ફરે છે, એવી અપેક્ષા વૃત્તિ ઘરે ઘરે ફરે છે. આ મને આમ કરે તો ઠીક, આમ બોલે તો ઠીક, આમ મારે સાથે રહીએ તો ઠીક, અપેક્ષા કરે. તમારું મોઢું હરખું નથી રહેતું, ઠીક, એનું મોઢું હરખું રાખવાની અપેક્ષા પોતે જેનું રાખે જેમ રાખે એમ તારે શું. બીજાને પરિણામ આવી તો શકાશે નહીં. પરિણામ આવવા માટે કરતા બુદ્ધિ એ આકુલતા કરે છે. કામ તો બીજાનું કોઈ બીજાનું પરિણામ તો કરાવી નહીં શકે, આકુલતા કરશે, દુઃખી થશે આકુલતા. શક્તિશાળી છે એની સમજ આવે છે. સમજ પોતે સ્વતંત્ર કરે છે, પણ સમજાવનાર હોય છે તેમ કે છે, સમજાવે છે, પણ પોતે સમજે તો પોતે ન સમજવા માંગે અને ન સમજે તો કોઈ પરાણે સમજાવી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. એ સમજ આવે છે ત્યારે જીવ પોતાની શક્તિને સંભાળી અને પોતે પોતાની મેળે સુખી થાય છે, નહીતર પોતાની મેળે જ પોતે દુઃખી થાય છે. બસ જે કઈ મુદ્દો છે તો સુખ દુઃખ નો છે. જગત માં પણ જેટલી પ્રવૃત્તિ છે એ સુખ દુઃખ ને કારણે જ છે, સુખ દુઃખ ને લઈને જ છે. એક ન્યાય એમ છે કે સંસારી જીવો કે મોક્ષ માર્ગ માં પ્રવૃત્તિ કરનારા જીવો, સંસાર પ્રવૃત્તિ કરનારા જીવો કે મોક્ષ માર્ગ ની પ્રવૃત્તિ કરનારા જીવો, બંને સુખ પાછળ જ પ્રવૃત્તિ કરે છે. પણ બંનેની સુખ માટેની સમજ, સુખ પ્રાપ્ત કરવા માટેની સમજ, સુખના સ્વરૂપની સમજ ઉલટી સુલટી છે. સંસારી જીવોની સમજ વિપરીત છે એમ સાબિત થઈ ચૂક્યું છે. સાબિત કરવાની જરૂર નથી, પણ સાબિત થઈ ચૂક્યું છે. અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ સંસારી જીવ સુખી જોવામાં આવતો નથી. અનેક પ્રયત્નો કરવા છતાં એ પ્રયત્નોથી જે પરિસ્થિતિ ઊભી થઈ, જેને લોકો એમ કહે કે ભાઈ હવે એ સુખી થયા છે, એમાં પણ એ સુખી જોવામાં આવતા નથી. એ બતાવે છે કે એ પ્રયત્ન સાચો નહોતો. સારી પરિસ્થિતિમાં અગ્નિમાં ઘી નાખવામાં આવ્યું છે, અગ્નિ વધારે સળગ્યો છે. અને એક જીવની છે રોજની સેંકડો ઈચ્છા થાય કઈ પૂરી થવાની કોઈ પરિસ્થિતિ છે નહીં.
બરાબર
છે, એ પરિસ્થિતિ જગતમાં છે નહીં. કેમ કે જગતમાં પદાર્થો મર્યાદિત છે અને ઈચ્છાઓ અમર્યાદિત છે. શાસ્ત્રકારોએ એનું માપ કાઢ્યું છે. એક જીવની ઈચ્છા પૂરેપૂરી સંતોષાવી હોય તો આખું જગત એની ઈચ્છાના આકાશમાં રાયના દાણા જેવડું છે. એટલે કોઈ જીવની ઈચ્છા પૂરી થવાની પરિસ્થિતિ છે નહીં, અને અનંત જીવોની અનંત ઈચ્છાઓ છે. હવે પરિસ્થિતિ શું થાય? ઝઘડા થયા વિના કેમ કે ચીજ છે ને લેનારા દાદા એનું તો થાય એમાંથી વિશ્વ વિગ્રહ સુધીના તકરારો લડાઈઓ એમાંથી ઊભી થયેલી છે એમાંથી ઊભી થયેલી છે એમાંથી ઊભી થયેલી છે પરિસ્થિતિ સમજીને સાચી પરિસ્થિતિ સમજીને જીવ સાચો રસ્તો પકડે તો એને સુખ શાંતિ ને આનંદ થાય નહીતર તો જે પરિસ્થિતિ જગતના બધા જીવોની છે એમાં પોતાની થવાની છે અને કેટલો દુઃખી થશે એનું કોઈ માપ નહીં નીકળે એટલો દુઃખી થશે એક મહાપુરુષ નું વચન જે અસર કરે છે તે વાંચવાથી થતું નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિશ્વની અંદર ઘનિષ્ઠ છે એટલે અનેક પ્રકારે છે ઘણો છે અને હંમેશા છે કોઈ પદાર્થ કોઈ પદાર્થનું કાર્ય કરતો નથી તો પણ કોઈ પદાર્થના કાર્યમાં કોઈ પદાર્થની સાનુકૂળતા હોય છે ખરી એટલે નિમિત્ત કરતું નથી પણ નિમિત્ત હાજર હોય છે એના વિના થતું પણ નથી નિમિત્ત વિના કરી શકાય છે એમ માનવું પણ મિથ્યા છે હવે શું કરવું પરસ્પર વિરુદ્ધ વાત લાગે એવું છે છતાં આ વસ્તુ સ્થિતિ આ છે વસ્તુ સ્થિતિ આમ જ છે એટલે તને તારું આત્મકલ્યાણ કરવું હોય તો જગતમાં એ નિમિત્તો હંમેશા છે તારે આત્મકલ્યાણ ન કરવું હોય એને પરિભ્રમણ કરવું હોય તો એ નિમિત્તો પણ જગતમાં હંમેશા છે નિમિત્તને કઈ શોધવા જવું પડે એવું નથી એ તો છે સંગ કોનો કરવો એ કરવા માટે તું સ્વતંત્ર છો નિમિત્ત સંગ કરાવશે એવું નથી સંગ તારે કરવાનો છે સ્વતંત્ર રીતે કયા નિમિત્તના સંગમાં જવું એનો વિવેક સ્વતંત્ર વિચારથી તારે કરવાનો છે બસ પછી કઈ અસમાધાન થવાનું કારણ રહેતું એમ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘણો ઘનિષ્ઠ છે મહાન પુરુષનું વચન પોતાના કારણે નીકળે છે જેને અસર થાય છે એને પોતાની યોગ્યતાના કારણે અસર થાય છે એ જ મહાન પુરુષનું વચન બીજાને અસર નથી કરતું એની સ્વતંત્ર અયોગ્યતાને કારણે નથી કરતું જો મહાન પુરુષ અસર કરાવી દેતા હોય વચનથી તો બધાને સરખી અસર થવી જોઈએ પણ એવું જોવામાં આવતું નથી એ વાત પ્રત્યક્ષ છે એ સાબિત કરે છે બધાની સ્વતંત્રતાને સ્કૂલની અંદર પણ બધા વિદ્યાર્થીને સરખા માર્ક આવતા નથી ભણાવનાર ટીચર કોઈને ઓછું ભણાવે છે અને કોઈને વધારે ભણાવે છે એવું તો છે નહીં બ્લેક બોર્ડ ઉપર લખ્યું એ બધા એ વાંચ્યો. છતાં કોઈએ ધ્યાન આપ્યું ને કોઈએ ધ્યાન ના આપ્યું. તો ભણવામાં ધ્યાન આપનાર સ્વતંત્ર છે ને નહીં આપનાર પણ સ્વતંત્ર છે. એમાં માસ્તર શું કરે? એ મહાપુરુષનું વચન, એ વચનના ઉત્પન્ન થવાના કાળે સહેજે ઉત્પન્ન થાય છે. યોગ્યતાવાન જીવને અસર થાય છે, અયોગ્યતાવાન જીવને અસર નથી થતી. જગતમાં ત્રણ પ્રકારના જીવો છે, પાત્રતાવાન, અપાત્રતાવાન અને કુપાત્રતાવાન. પાત્રતાવાન જીવો છે એને અસર થાય છે, શ્રવણ થતા શ્રવણ યોગમાં એને અસર થાય છે. અપાત્રતાવાન જીવોને અસર નથી થતી
બરાબર.
અને કુપાત્રતાવાન જીવો ઉલટી અસરમાં પણ આવે છે. ભૂલ કાઢે, નિંદા કરે, ન્યાય ને ઊંધો ખતું, ઊંધો ચાલે. રમત થવાનું છે તો મારું જયારે હિત થવાનું છે ત્યારે થશે, મારો પુરુષાર્થ થવાનો છે ત્યારે થશે. પોતાને નુકસાન થાય એવો વિચાર આવે તે કુપાત્રતા છે, અસર જ ન થાય તે અપાત્રતા છે, અને અસર થાય તે પાત્રતા છે. માપી લેવું પોતાને, પોતાનું માપ પોતાએ કરી લેવું, અને એ બધું સ્વતંત્ર છે. પાત્રતા પણ સ્વતંત્ર છે, અપાત્રતા પણ સ્વતંત્ર છે, અને કુપાત્રતા પણ સ્વતંત્ર છે. મહાપુરુષ નિષ્પ્રળ છે, મહાપુરુષ નિષ્પ્રળ છે એટલે તને શુક્રવાર અસર ન થઈ એની આકુલતા એને નથી. મેં આવું સરસ વાત કરી તને, તારા આત્મકલ્યાણની વાત કરી અને તારા આત્મા ઉપર અસર નથી થતી, સુકરવા નથી થતી, એને આકુલતા એને નથી થતી. કેમ? એને નથી કઈ લેવા દેવા નથી. અસર થાય તો તારું તું જાણ ને અસર ન થાય તો તારું તું જાણ. અમે તો અમારા રસ્તે ચાલ્યા જઈએ છીએ. બસ કરુણા આવે પણ એ સમાધાન છે સાથે સાથે. એ જીવની સ્વતંત્ર યોગ્યતા હોય એમાં હું શું કરવાનો. કરુણા આવે તો એનું દુઃખ જોઈને કરુણા આવે છે. કેમ કે પોતે સુખી થયા છે તો એ એવી ભાવના રાખે છે કે જગતના બધા જીવો મારે મારી જેમ સુખી થાય, મને આત્માની શાંતિ વર્તે છે તો બધા જીવોને આત્મ શાંતિ થાય એવી એમની ભાવના હોય છે. અને એ ભાવનાને કારણે એમને કરુણા આવે છે. પણ અસમાધાન નથી, કરુણા છે એ અલ્પ દુઃખ છે. શું છે એમાં? અલ્પ દુઃખ છે. બીજાના દુઃખે દુઃખી, એ દુઃખ કેવું છે? બીજાના દુઃખે દુઃખી પણ પોતાને સમાધાન છે, એમાં મારું કાંઈ ચાલે એવું નથી. એટલે દુઃખ મર્યાદિત હોય છે અને જ્યાં સુધી છદમસ્ત હોય છે ત્યાં સુધી એવો ભાવ અલ્પ પ્રમાણમાં આવે છે. કેવળ જ્ઞાનીને તો એ સવાલ, કરુણાનો સવાલ નથી. જીનેન્દ્ર ગયા, અરિહંત થઈ ગયા, સિદ્ધ થઈ ગયા એને તો એ કઈ કરુણાનો સવાલ નથી, એ તો પોતાના સ્વરૂપમાં લીન છે. જ્ઞાની પણ મહાપુરુષ પણ પોતાના સ્વરૂપમાં લીન થતા 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 એમને અલ્પરાગ આવે છે, એટલી આકુલતા થાય છે, એટલું અલ્પ દુઃખ છે, અને તે દુઃખ મટાડવાના તે પ્રયત્નવાન પણ છે. એમ હા, એટલા માટે એમની કરુણાને વિતરાગી કરુણા કહેવામાં આવે છે. કેમ કે એની પાછળ કોઈ સ્પૃહા નથી, કોઈ પોતાને અંગત કારણ લેવા દેવાનું નથી, માટે એ વિતરાગી કરુણા છે, મર્યાદિત હોય છે. વિતરાગી કરુણા મર્યાદિત હોય છે. જગતના જીવોને કરતા બુદ્ધિએ કરુણા આવે છે. આનું હું ભલું કરી દઉં, આનું હું ખરાબ કરી દઉં, આનું સારું કરી દઉં, એ બધા પ્રકાર છે કરતા બુદ્ધિના છે. એમાં અનંતી આકુતા છે અને અનંત દુઃખ છે, એવું જ્ઞાનીને હોતું નથી. નિષ્કારણ કરુણાનું સ્વરૂપ સમજો તો એની સ્તુતિ થયા વિના એને માથું ન મળી જાય. મોહનો નાશ કરતા કરતા બીજાના મોહનો નાશ કરવાનો વિકલ્પ આવ્યો, પોતાના મોહનો નાશ કરવાનો પુરુષાર્થ કરતા કરતા બીજાના મોહનો પણ નાશ થઈ જાય એવો એમને ભાવ આવ્યો. બહુમાન આવે છે એટલે એ બહુમાન જેને આવે છે એને પણ મોહ ઘટે છે, એનો મોહ પણ દબાય છે. મોહ દબાય એટલે આત્મ સ્વભાવ પ્રગટ થાય છે. એમ કારણ કાર્ય જોઈને એમ કહ્યું કે મહાપુરુષની નિષ્કારણ કરુણા નું સ્તમન કરતા આત્મ સ્વભાવ પ્રગટે છે. નિષ્કારણ કરુણાના સ્તુતિ અને પ્રશંસા કરતા આત્મ સ્વભાવ પ્રગટે, તો આત્મગુણો ની પ્રશંસા કરતા આત્મગુણો પ્રગટે એ વાત કેટલી નિશંક છે. એ તો એકદમ નિશંક વાત છે. એટલે મુમુક્ષુઓ જ્ઞાનીઓના ગુણો નું સંકીર્તન કરે છે. કીર્તન એટલે સારે, સંકીર્તન એટલે સારી રીતે સદભાવનાથી સુયોગ્ય પ્રકારે કીર્તન કરવું તે એને સંકીર્તન કહે છે. પણ વિશેષાંક નહીં પડા મને એ લેતે એ સ્વભાવભાઈ કા ગુણ સંકીર્તન, બેનશ્રી કા ગુણ સંકીર્તન, ખાસ તિથિ પે કીર્તન માને ક્યા? હું પૂછા સંકીર્તન માને ક્યા? કીર્તન તો સબ સમજતે હૈ, ભજન કીર્તન નહીં કરતે, કીર્તન તો સબ સમજતે હૈ. તો સુયોગ્ય પ્રકાર સે ગુણાનુવાદ કરના ઉસકો કહેતે હૈ સંકીર્તન. કભી કભી ગુજરાતી નહીં સમજમાં આવે તો પૂછ લેતે હૈ, કોઈ વાત નહીં સમજમાં આવે તો બહુ સારા હિન્દી લોકો ભી હૈ ઇધર. ગુરુદેવ માર્ગ ચોખ્ખો કરી ગયા છે, પોતે સ્વતંત્ર છે એમ કહેતા જાય છે અને ગુરુદેવ નો ઉપકાર ગાતા જાય છે. કેવી બે બાજુ ઢોલકી વગાડે છે, દરેક કામ માં બે બાજુ છે જ તે. 200 કિલોમીટર ની સ્પીડ નું એન્જિન હોય જે ગાડીમાં, એને બ્રેક પણ હોય છે, બ્રેક વગર ની કોઈ ગાડી હોય તો મરી જાય ને, બ્રેક વગર ગાડી ચલાવે ના ચલાવે, એને બ્રેક જોઈએ છે. કોઈ તર્ક કરે ખોટો કે આટલી બધી સ્પીડ વાળું એન્જિન મૂક્યું ને પાછું એ સ્પીડ ને કાપવા માટેની પછી વ્યવસ્થા કરી તમે, એમાં તો એ પણ જરૂરી છે. હાર્મોનિયમ માં કઠોર પણ સ્ટોર, કઠોર પણ સુર છે અને કોમળ પણ સુર છે. તબલામાં પણ બે છે, એકમાં કોમળ છે અને એકમાં કઠોર છે. ઢોલકી બે બાજુ વગાડે છે માણસ, બે સાઈડ માં, એક સાઈડ માં વગાડે છે, બે સાઈડ માં વગાડે. બેલેન્સિંગ એવી રીતે જ બેલેન્સ રહે, જે સુમેળ કરવો છે એ રીતે જ સુમેળ થાય. નિમિત્ત અને ઉપાદાનના સુમેળથી જ કાર્ય સિદ્ધિ છે. હું મારું કાર્ય સ્વતંત્ર કરી શકું છું, મારે ગુરુ ન જોઈએ, નહીં થાય. એટલી બે બાજુની વાત આવે છે. પોતે સ્વતંત્ર છે, ભલે પોતે સ્વતંત્ર છે પણ ગુરુદેવ માર્ગ ચોખ્ખો કરી ગયા છે. એ જો માર્ગ ચોખ્ખો ન કરી ગયા હોત તો તારી સ્વતંત્રતા તો અનાદિની હતી, કઈ કામ આવે? હા, એ તારી સ્વતંત્રતાથી તું રખડ્યો છો. હવે ગુરુ વિના જ્ઞાન થાય એ પરિસ્થિતિ છે. તું જ્ઞાન નો ભંડાર છો, અનંત સર્વજ્ઞ શક્તિ તારામાં અનાદિથી મોજુદ છે. તો પણ ગુરુ વિના એ સર્વજ્ઞ શક્તિને વિકાસ પામવાની કોઈ પરિસ્થિતિ નથી.
જમીનમાં દાટેલી ગુરુ તો બતાડે છે.
તારો ખજાનો ક્યાં છે તને ખબર
નથી,
એમ છે. ગુરુ કહેગા કે મેને નહીં કરાયા,
શિષ્ય બોલેગા આપને કરાયા.
શિષ્ય ગુરુ કો જૂઠા સાબિત કરતા ગયા.
ઉસકો લગતા હૈ વૈસા.
वो गुरु का बहुमान करता है, झूठा नहीं करता है. गुरु का बहुमान करता है.
ऐसा नहीं करता है तो
आप ऐसा कहते हैं कि मैंने आप तुम तेरा कार्य नहीं किया. ऐसा कहने में तो आपकी महानता है.
जी प्रभु.
क्यों कहते हैं आपकी महानता है. गुरु शिष्य को कभी प्रणाम कर लेता है, गुरु शिष्य को कभी प्रणाम कर लेता है. तो गुरु की उसमें नम्रता है, वो सद्गुण है ना, उसको उसका सद्गुण का दर्शन करते हैं.
गुरु शिष्य ने प्रणाम करी.
ऐसे सुभाग भाई ने थे कह से सुगाने जी ने कह रहे थे कि અને આચાર્યો સમ્યક દ્રષ્ટિ ના ગુણા નો વાત કરે છે, એનો અર્થ શું? ઉપકારી પ્રત્યે નમવું એક અવગુણ થોડો છે કે તો શિષ્ય ને જેમ ગુરુ ઉપકારી છે એમ ગુરુ ને શિષ્ય ઉપકારી છે. કેમ કે એમાં નિમિત્ત તો એ પડે ને, એને જે પોતાના ગુણોનો આવિર્ભાવ થાય છે સદ્બોધથી, ભલે બોધ આપે છે પણ એમાં કામ તો પોતાનું કરે છે કે નહીં? બોધ આપતી વખતે કામ તો પોતાનું કરે છે, પોતાના ગુણોનો આત્મગુણોનો આવિર્ભાવ કરે છે. એમાં નિમિત્ત છે, શિષ્ય છે એમાં નિમિત્ત છે. તમે અમારા અથાગ ઉપકારી છો એમ કહ્યું. જો એને શિષ્યની દ્રષ્ટિએ જોવે તો અભિમાન થયા વગર, આત્માની દ્રષ્ટિએ જોવા, એ પણ આત્મા છે, એ આત્મા મને અત્યારે નિમિત્ત થાય છે મારા આત્મગુણોનો આવિર્ભાવ થવામાં માટે, મારા માટે પણ એ ઉપકારી છે. છેલ્લે દિવસે બધા ભાષણ કરે, આપણને બહુ સારું સંભળાયું, આપણે ઉપકાર કર્યો, આમ કર્યો, પછી બે શબ્દ આપણે બોલવાના હોય. મેં તમારા ઉપર ઉપકાર કર્યો તો તમે મારા ઉપર કર્યો છે. સાંભળવા બેઠા હોય તો કોની સામે ભાષણ કર્યું? હવામાં તો કોઈ બોલતું નથી, કોઈ સામે હોય ત્યારે બોલે છે ને. અને ભાવો થયા એમાં, તમારો ઉપકાર, તમને ભાવો થયા એમાં, મારો ઉપકાર, અનિમિત નિમિત્ત એક સંબંધ છે. હિસાબ ખાતું ચોખ્ખું, લેન દેન રાખવાની જરૂર નથી. એમ ગુરુ નું ખાતું ખુલ્લું છે, એમ શિષ્ય નું ખાતું પણ ખુલ્લું છે.
ગુરુ શિષ્ય બે પાકા.
અહીંયા તો શું કે છે કે પોતે વિપરીત અભિપ્રાય માં ન લઈએ કે મારું કાર્ય કોઈ બીજો કરી દેશે, એટલે કરવાનું પોતે છે, એમ વાત છે. ચોવીસ ને પચીસ માં પ્રશ્ન જુદા જુદા ઉઠાવ્યા છે, પણ વાત તો એક જ કરી છે. એટલે કોઈ પાત્ર આત્મા ને જોઈને ગુરુ પ્રસન્ન થાય છે ત્યારે એનો એમાંથી એક સંકેત કાઢ્યો છે. ગુરુની પાત્ર શિષ્ય ઉપરની પ્રસન્નતાને જોઈને સિગ્નિફાય કરવામાં આવ્યું છે કે આ જીવનો મોક્ષ થઈ જશે. આપણે ત્યાં કોઈનો આદર સત્કાર કરે છે, ગૃહસ્થી માં ત્યારે તિલક કરે છે ને, ઘરે આવે ત્યારે સ્વાગત કરતી વખતે સ્વાગત માં તિલક કરે છે. એમ કોઈ જીવ જયારે પ્રવેશ કરે છે સન્માર્ગ માં, ત્યારે ભગવાન ના જ્ઞાન માં આવે છે, કેવળ જ્ઞાન માં, કે આને સન્માર્ગ માં, મારા જીનમાર્ગ માં પ્રવેશ કર્યો, એવું જે એમનું જ્ઞાન, એ જ એને તિલક કર્યું, સર્વજ્ઞ ભગવાને તિલક કર્યું એની પાત્રતાને. એમના જ્ઞાનમાં પાત્રતા આવી, એનું તિલક કર્યું, એનું સ્વાગત કર્યું. પછી એ જીવ ઉપર કોઈ દ્વેષ કરીને એમ કે આ તો અપાત્ર છે, આ તો ફલાણો આવો છે, તો કે ભાઈ ભગવાને તિલક કર્યું છે, એ ભૂસાડવાની શક્તિ કોઈનામાં નથી. બીજા તિલક ઘૂસાઈ જાય, પણ ભગવાનના જ્ઞાનમાં પાત્રતાનું તિલક થયું હોય એમાં ફેર પડતો નથી. બસો છવ્વીસ. શું જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું? જ્ઞાન કરવું તો કોનું જ્ઞાન કરવું? આત્માનું જ્ઞાન કરવું. આત્માનું જ્ઞાન કરવું એટલે આત્મા જે સ્વરૂપે હયાત છે, મોજૂદ છે, એનું જ્ઞાન કરવું. દર્શન એટલે શ્રદ્ધા, અહીંયા દર્શન એટલે આમ જોવું એમ નહી, દર્શન એટલે અહિયાં શ્રદ્ધા, શ્રદ્ધામાં સ્વીકાર આવે છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવું શ્રદ્ધામાં સ્વીકાર થવું, અને ચારિત્ર એટલે એમાં લીન થવું, સ્થિર થવું, એકાગ્ર થવું, જામી જવું, પોતાનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપમાં લીન થવું, એકાગ્ર થવું. તો એ બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે, એટલે પોતાની હૈયાતીનું જોર, જ્ઞાન દર્શન ચારિત્ર સાથે પુરુષાર્થ જોડાય છે એમ જ કાર્ય કરવાનું છે. દર્શન જ્ઞાન ચારિત્ર સાથે ચોથો ગુણ પુરુષાર્થનો જોડાય છે, અને મોક્ષ માર્ગમાં દર્શન જ્ઞાન ચારિત્રના વિકાસનો આધાર પુરુષાર્થ ઉપર છે. મોક્ષ માર્ગ પુરુષાર્થની પ્રધાનતા વાળો છે. જેટલો પુરુષાર્થ બળવાન એટલા દર્શન જ્ઞાન ચારિત્ર વધારે શુદ્ધ થવાના. સંતાન તો પહેલેથી શુદ્ધ થઈ જાય છે, જ્ઞાનમાં વિશુદ્ધ આવે છે, નિર્મળતા આવે છે, અને એકાગ્રતાની ડિગ્રી, ધ્યાનની ડિગ્રી વધતી જાય છે. સમાધાન આપ્યું છે કે હા, બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે એમ જ છે, પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે, અથવા શ્રદ્ધાનું જ્ઞાન અને ચારિત્ર ત્રણેય ગુણોની સાથે પુરુષાર્થનું જોર હોવું જોઈએ. પુરુષાર્થને બે દિશા છે, એક પર તરફની ઉલટી દિશા અને એક પોતા તરફની સુતી દિશા. જ્યારે આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર હોય છે ત્યારે પુરુષાર્થની દિશા પણ આત્મા પ્રત્યે સુલટી હોય છે, પણ એમાં પણ ડિગ્રી હોય છે, તીવ્ર પુરુષાર્થ અને મંદ પુરુષાર્થ. અહીંયા જેટલો પુરુષાર્થ તીવ્ર એટલી કાર્ય સિદ્ધિ વધારે અને શીઘ્ર, બસ એ સિદ્ધાંત છે, એ નિયમ છે. એટલે એમ કે છે કે જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં, એટલે જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેયમાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે, એટલે પોતાનો પુરુષાર્થ જ જોડવાનો છે, અને તે જ પુરુષાર્થ જેટલો તીવ્ર હોય, જેટલો ઉગ્ર હોય તે વધારે સારું છે, ઈચ્છનીય છે, ઈષ્ટ છે. હું નાયક, હું ચૈતન્ય, એટલે હું આત્મા, એમ હું જ્ઞાન સ્વરૂપી આત્મા, હું ચૈતન્ય સ્વરૂપી આત્મા, એમ નાયકનું એટલે પોતાના અસ્તિત્વનું ગ્રહણ કર, જ્ઞાનમાં પણ ગ્રહણ કર, શ્રદ્ધાનમાં પણ ગ્રહણ કર, અને આચરણમાં પણ ગ્રહણ કર, તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય,
બરાબર.
પોતાનું જેવું મૂળ સ્વરૂપ છે એવું પ્રગટ થાય. કેવું છે મૂળ સ્વરૂપ? જેવા સિદ્ધ પરમાત્મા છે એવું પોતાનું મૂળ સ્વરૂપ છે. અપ્પા સ્વરૂપ, અપ્પા દક્ષિણમાં એવી ભાષા છે, ખાસ કરીને દક્ષિણ મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં. પાછળ આપણે ચંદ્ર ને લાલ ને કાંત ને એવું લાગે છે ને, કુમાર ને એવું, ત્યાં પાછળ અપ્પા લાગે છે. તમારું નામ શું? તો કે ગુરુસિદ્ધ અપ્પા. તમારું નામ? તો ગુરુસિદ્ધમ અપ્પા. પાછળ બધાને અપ્પા અપ્પા લાગે. અપ્પા એટલે આત્મા, માગધી ભાષામાં અપ્પા એટલે આત્મા. અપ્પા સો પરમ અપ્પા, આત્મા તે પરમાત્મા છે. બધા આત્માઓ સ્વરૂપે તો પરમાત્મા છે, પણ એ પરમાત્મા પણ સંસાર અવસ્થામાં અપ્રગટ રહ્યું છે, અપ્રસિદ્ધ રહ્યું છે, એનો ભોગવતો નથી અને સંસારી જીવ દુઃખી છે. પરમાત્માને પરમાનંદ છે, પરમ આનંદ છે, પરમ સુખ છે, પરમ શાંતિ છે, એ દશા કેળવીને પ્રગટ કરવાની હોય છે. અને કેળવીને પ્રગટ કરવાની વ્યવસ્થિત યોજના જૈન દર્શનમાં રહેલી છે. જૈન દર્શન સિવાય ક્યાંય એ યોજના જોવામાં આવતી નથી. એ સમજીને સત્સંગ યોગે સ્વાધ્યાયમાં શાસ્ત્રમાં એ સમજીને એનો પ્રયોગ કરીને એ દશા પ્રગટ કરવી. તો આત્મા છે એ પરમાત્મા થાય. જેટલા સુધી પરમાત્મા થયા તે બધા જ આપણા જેવા પહેલા સંસારી હતા અને એ દશા કેળવીને સિદ્ધ પરમાત્મા થયા છે. આપણે પણ થઈ શકીએ એમ છીએ. જેમ સંસારમાં તું સુખી થવાનો પ્રયત્ન કરે છો એમ પદાર્થ માર્ગમાં તું સુખી થવાનો પ્રયત્ન કર. એટલું કહેવું છે. વિશેષ લઈશું ચોવીસ ને પચીસ નો એક જ વિષય છે, એટલે પરમાર્થ આશય એક જ લેવાનો રહે છે. પોતાની શક્તિઓનો સંભાળ કરીને સ્વતંત્ર પુરુષાર્થથી પોતાનું આત્મકલ્યાણનું કાર્ય કરવા યોગ્ય છે. આત્મકાર્યની યોગ્યતા, આત્મકાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત થવા અર્થે દેવગુરુ શાસ્ત્રની પરમ ભક્તિ હોવી, શ્રેયરૂપ છે અને સહજ છે.
સુખ ધામ